SBS રેડિયો. દશેરાને દિવસે રાવણ દહનનો મહિમા અને રામાયણની વાર્તાઓ સાંભળો તો રાવણ એટલે વિલન, પરંતુ આ એક પાત્ર એવું છે જેના વ્યક્તિત્વમાં અનેક રંગો સમાયેલા છે. આજે કથાકાર શ્રી કનૈયાલાલ ભટ્ટ વાત કરી રહ્યા છે રાવણની રામ ભક્તિ વિશે.
આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
રામાયણમાં જ્યારે વાર્તા કહેવામાં આવે ત્યારે રાવણને વિલન બનાવીને પ્રેઝન્ટ કરવામાં આવે છે, પરંતુ રાવણના ગુણો પર પણ અનેક ગ્રંથો લખાયા છે. દક્ષિણ ભારતમાં રાવણની પૂજા થાય છે, તેના મંદિરો છે. રાવણના ચરિત્ર વિશે થોડી વધુ માહિતી આપી શકશો?
જી જી, જરૂર. બહુ સુંદર પ્રશ્ન છે બેન આપનો, કે આપણે ત્યાં મહાપુરુષો એમ કહે છે કે અંદાજે 400 રામાયણ લખાય છે, વાલ્મીકિ ઋષિથી લઈ અને અગણિત ઋષિઓ. ખુદ ગોસ્વામી તુલસીદાસજી મહારાજે પણ 14 ગ્રંથ લખ્યા છે રામાયણ ઉપરાંત પણ. વિનય પત્રિકા, ગીતાવલી રામાયણ, દુહાવલી રામાયણ, આ બધી જ કથાઓમાં રામાયણના પાત્રોનું વૈશિષ્ટ્ય જોવા મળે છે. પહેલી વાત તો એ સનાતન સત્ય છે કે રાવણે સમજ્યા વિચાર્યા વગર રામથી દુશ્મની લીધી જ નથી. એને રામ સાથે શત્રુભાવે ભક્તિ કરી છે, જાણ્યા વગર. એકમાત્ર સીતાના રૂપમાં લોભાઈને એ હરણ કરીને લાવ્યો. એનું મોટું પ્રમાણ છે કે સીતાને જો પત્ની જ બનાવવા માંગતો હોત તો સીતાજીનું સ્થાન અશોક વાટિકાનો બગીચો ન હોત, એના મહેલનો કોઈ રૂમ એનો કક્ષ હોત. પણ જાણે છે કે સીતાજી વનવાસીની છે, નિયમબદ્ધ છે, સંન્યાસીની છે, અને સંન્યાસીની અશોક વાટિકામાં રહી શકે, કોઈના મહેલમાં ઘરમાં ના રહી શકે, આ એનું મોટું પ્રમાણ છે. અને એ પોતે જ સ્વયં તુલસીકૃત રામાયણમાં પણ બોલ્યો છે, તામસ તન કછુ સાધન નાહી. તામસ તનનો અર્થ એ છે કોઈ સાધન નથી, એટલે મુક્તિ માટેના જેટલા સાધન છે, વ્રત, ઉપાસના, ધ્યાન, ધારણા, કદાચ હું કરી શકીશ, પણ મારો આ રાક્ષસ સમાજ કઈ રીતે કરી શકશે? એ લોકોમાંથી કોઈ એ ભાવ કરી નહીં શકે. એના માટે તો રામજીનું બાણ એ જેનું પરિત્રાણ છે, એ જેની મુક્તિ, એ જેનો એનો એનો ઉગરવાનો આરો છે. એટલા માટે જાણી જોઈને એને શત્રુતાનો ભાવ લીધો છે. અને બીજું, 27 દિવસ યુદ્ધ ચાલ્યું રામ રાવણનું, પણ એની અંદર રાવણ તો સૌની છેલ્લે ગયો છે, પણ એના તમામ પરિવારજનોને, જેમ આપણે ઘર પ્રસંગ હોય ને આપણે સગાવાલાને કંકોત્રી આપી નોતરીએ, એમ અહીં રાવણ, મહી રાવણ, નરાંતક, કોઈ પાતાળમાં કોઈ ત્યાં પહેલો રહેતો હતો, બધાને આમંત્રણ આપીને બોલાવ્યા છે કે આ તમારા માટે મુક્તિનો માર્ગ છે, ઉગરવાનો અવસર છે, અને આવો ને બધાની મુક્તિ અપાવી છેલ્લે પોતે ગયો છે. એની સમજણને, એના વિચારોને સમજવા માટે પણ એક એક લેવલ જોઈએ છે. બીજું, રાવણના અવગુણોની ચર્ચા તો ઘણી જગ્યાએ થતી હશે, પણ જો રાવણના ગુણોની ચર્ચા કરીએ તો કદાચ બીજી આખી એક રામાયણ પણ લખાય, એટલા બધા એ માણસમાં ગુણ હતા. સમય અભાવે હું બધા ગુણોની ચર્ચા નહીં કરી શકું, પણ એટલું તો ચોક્કસ, રાવણ જેવો કોઈ સાહિત્યકાર નહીં, પરમ મનીષી વિદ્વાન, સંસ્કૃતનો એ માર્તંડ વિદ્વાન, વેદની ઋચાઓ 11 આવર્તનથી બોલાય છે, આવું વેદાંતીઓ કહે છે. પણ એ કાળમાં 11 આવર્તનથી કોઈ વેદમંત્ર ભણી શકતો હોય એવો વિદ્વાન માત્ર રાવણ હતો. અને એ માણસ એવો ખુમારીવાળો વિદ્વાન હતો કે દેવ પૂજા કરે યા તો કરાવે, તો ધ્યાનથી નહીં, પ્રત્યક્ષ દેવ આવે અને એના હાથો હાથ સ્વીકારે તો જ એ પૂજા કરાવે, નહીતર ના કરાવે. આ એની ખુમારી હતી. અમુક રામાયણ, કૃતિવાસ રામાયણ એક આવે છે, એમાં તો એવી કથા આવે છે, એ તો બહુ રોચક પ્રસંગ છે, કે જ્યારે રામેશ્વરમની સ્થાપના રામજીને કરવી હતી તો કોઈ ભૂદેવની, કોઈ પંડિતની જરૂર તો પડે ના, એટલે એને હનુમાનજી મહારાજને એક વિનંતી કરી કે આ પ્રદેશનો કોઈ સમર્થ વિદ્વાન, કે જેની વિદવત્તા પારગામી, આભે અડેવી જેની વિદવત્તા હોય, એવો કોઈ વિદ્વાનને બોલાવી લાગશો. હનુમાનજી હસતા હસતા બોલ્યા કે વિદ્વાન કહો એટલા લઈ આવું, પંડિત કહો એટલા લઈ આવું, પણ તમે જે પૂર્વધારણા બાંધીને કે આ વિસ્તારનો સમર્થ વિદ્વાન, તો એ રેવા દો, એ તમારો શત્રુ રાવણ જ છે. એવું કહ્યું ને પછી હસતા હસતા કહ્યું બોલાવું. રામજી તુરંત બોલ્યા કે એ જો આવતો હોય તો હું એનો યજમાન બનવા તૈયાર છું. પછી તો કથા વિસ્તારથી છે, હું એમાં નહીં જાઉં, પણ રાવણ એક બ્રાહ્મણ બનીને સફેદ ધોતી, સફેદ વસ્ત્ર પહેરીને, મુગુટ, રાજ મુગુટ ઉતારીને ગળામાં રુદ્રાક્ષ અને ભસ્મનું ત્રિપુંડ કરીને રામજીને રામેશ્વરમ સ્થાપનાની પૂજા કરાવી. કેવી કરાવી? કે ભગવાન સ્વયં શંકર ભગવાનને એને પ્રગટાવી દીધા. એ કથા આખી બહુ વિસ્તારથી છે, બહુ મજાની વાત છે. અને એમાં પણ પાછી મજાની વાત એ છે, હવે પૂજાનો એક નિયમ હોય છે, એ તો હવે આપણે બધા દક્ષિણાન બધું પહેલાં નક્કી કરીએ, પણ એ કાળમાં તો એવું નથી હોતું. યજમાન પૂજા કર્યા પછી ભૂદેવને પંડિતને પૂછે છે, હું આશીર્વાદની અપેક્ષા માંગુ છું, આપ જે માંગો એ દક્ષિણા આપવી. હવે ક્રમાનુસાર રામજી બોલે છે અને આમ બ્રહ્માંડમાં ચહલપહલ મચી ગઈ કે રામજી જ આમ રાવણને કહે કે માંગો એ દક્ષિણા આપું, પેલો હમણાં કહેશે કે તમે સીતાને હારીને ચાલ્યા જાઓ, યુદ્ધ ના કરો. તો બીજું તો ઠીક, આ રાવણ વધને નિશિચર વધને આજે કંઈ આખો મૂળભૂત હેતુ, સીતા હરણ તો માધ્યમ છે, પણ આ પૃથ્વીનું જે ધરાનું જે ભૂભાર ઉતારવો છે એનું શું થશે? રાવણની પણ એટલી જ ઉદારતા છે, એને ત્યારે એટલું જ માંગ્યું કે રામ જ્યારથી આવ્યો છું ત્યારથી તમારું જે સુંદર નવનીલ નીરદ સુંદરમ જે તમારું સ્વરૂપ છે ના, એમાંથી મારી નજર નથી હટતી. હું એટલો બધો તમારાથી આકર્ષિત થઈ જાઉં છું. તો હું વિચાર એ કરું છું કે જ્યારે આપણે શત્રુ બનીને સામસામે લડતા હશું તમારા ઉપર પ્રહાર કેમ કરી શકીશ, હું તમને મારી કેમ શકીશ? તો મને દક્ષિણામાં એટલું જ આપો કે અત્યારે ભલે હું તમારા સ્વરૂપમાં મોહિત થયો હોય પણ સમરાંગણમાં તો તમને શત્રુ જ માનું અને તમારા ઉપર પ્રહાર કરવામાં ક્યાંય કાચો ન ઉતરું, ઊણો ન ઉતરું, મને એવું વરદાન આપ. આવું કૃતિવાસ રામાયણમાં આ એની ઉદારતા. નિતર ભગવાને એને સમર્પણ કરતું, માંગ, તું કહેતો હોય તો સીતાને હારી હું હમણાં પાછો જાઉં, પણ રાવણે સમજે છે આ એનો મૂળભૂત હેતુ અહીંયા સિદ્ધ થાય છે. તો એના જેવો કોઈ સાહિત્યકાર નહીં, એના જેવો કોઈ સંગીતકાર નહીં. તંતુવાદ્ય તારથી જેટલા વાગે છે એમાં જૂનામાં જૂનું વાદ્ય આજ પણ ઇન્ડિયામાં એને રાવણ હથ્થો કહેવાય છે. હા, એનું અપગ્રેડેશન થઈને પછી જુદા જુદા તારથી વાગતા વાદ્યો થાય. તો એ સંગીતકાર હતો, એટલો મહાન, એટલો એ વેદનો જ્ઞાતા હતો, એટલો એ બલવાન હતો. હવે એના બલવાન માટે આપણે ત્યાં કેટલા બધા છંદો બધા કહેવાય છે, તો એ ગાવા માટે તો સમયની પહેલી રહે છે. પછી એની વ્યવસ્થાને સુંદરકાંડમાં તુલસીદાસજી કેટલી વખાણી, સ્વયં હનુમાનજી મહારાજે પણ એના વખાણ કર્યા. એટલે એટલું એની વ્યવસ્થા હતી, એના મહેલોના અંદર ક્યાંય એના નગરરચનામાં ક્યાંય કચાશ નથી. એક સામાન્ય દાખલો આપ વાંચો છો સુંદરકાંડમાં, હનુમાનજી રાતના અંધારામાં મશક સમાન રૂપ કપી ધરહી, મચ્છર જેવડું નાનકડું રૂપ, એટલે મચ્છર જેવડું નાનું રૂપ, અને રાતના અંધારામાં હનુમાનજી લંકામાં પ્રવેશ કર્યો તોય પકડાઈ ગયા. તો રાવણનું રડાર કેટલું જબરજસ્ત, અથવા તો રાવણની સુરક્ષા માટેની જાગૃતિ કહો કે એની જે કંઈ તમે વિચારધારાથી કહો, તો કેટલી સજ્જડ વ્યવસ્થા. એકવાર તો હનુમાનજીએ સલામ કર્યું, વાહ તારી રચનાને મારે માન આપવું પડે, તું કેટલો વ્યવસ્થિત માણસ છે. તો આ રાવણનું વૈશિષ્ટ્ય હતું. એવા તો ઘણા બધા રાવણના ગુણ છે, સમય અવશે ક્યારેક એની પણ ચર્ચા કરીશું.
આજે દશેરાના પર્વ નિમિત્તે તમે રાવણની રામભક્તિ વિશે જે ઓછી જાણીતી વાતો અમારી સાથે શેર કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
જણાવો અમને આપને અસર કરતા મુદ્દાઓ વિશેનો તમારો અભિપ્રાય. લાઈક કરો SBS ગુજરાતીને ફેસબુક પર અને શેર કરો તમારા વિચારો.
Tell us what you think. Rate this podcast on iTunes. It helps other people to find us.